के मापते जी का सत्ता स्वरूप एम आप नव मापी जाए પેલો રોગ પોતાને થાય તો આગળ વેદની વાત થાય એમ. આ તો પેલી આ એક ભૂમિકા હોવી જોઈએ એમ. અહીંયા પાત્રતામાં પેલું પોતાને પરિભ્રમણનું શું કઈ દુઃખ લાગ્યું, બોલો તો કઈ રોગ લાગ્યો અને પાછું એની મટાડવાની કઈક એને ભાવના જાગી એમ. એ રીતે અહીંયા કઈક મારે આ મારો રોગ છે એને મારે કઈક ઔષધિ લેવી છે એ રીતે વાત કરીને, અને સાચા વેદ માટે શું કર્યું એને શું ઓળખાણ કરી, એને રોગનું છે એની દવાનું સાથે પથ્યનું અને પછી નિરોગતા કોને કહેવાય એ બધાનું જ્ઞાન છે. અને એ રીતે જ્ઞાની ગુરુ હોય એને પાસે એ રીતે વિચાર કરીએ ને તો બધું જાણી ગયું. સાત તત્વનું બધું એમ આ તો અનુભવ પૂર્વકનું. અહીંયા જેમ રોગ છે અને રોગની દવા તો એ મિથ્યા, તો રોગ છે એની દવા સંવર નિદ્રા અથવા સમય વ્યસન ચારિત્ર અને પથ્ય એટલે
સારી રહેલો
એટલે ચણામી ભૂમિકાની યોગ શુભ્રા પરેજી પરેજી એટલે અહીંયા શુભ્રા ભૂમિકાને યોગ્ય દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા પાંચમું ગુણસ્થાન હોય તો બધું જ, અને પછી નિરોગતા એટલે મોક્ષ એ બધાનું જેને શું હોય છે શ્વાસિત સંપૂર્ણ જ્ઞાન. કોઈ આધારિત તો હોય પણ છતાં હવે અનુભવ પૂર્વકનું જ્ઞાન તો એ કેવા છે સાચા વેદ છે એમ. અહીંયા કોણ છે સાચા વેદ? સદગુરુ એમ. સદગુરુ વૈદ્ય સુજાણ તો એ રીતે લઈને તીર્થંકરની તો ઉત્તર, પણ એમનો યોગ અહીંયા અત્યારના નથી એટલે સૌથી પહેલા માટે એ ગુરુ થી એ રીતે. અત્યારના તો અહીંયા બધે થી લઈને મુખ્ય, પણ એક બહુ કરી લેવું કે જ્યાં દેવશાસ્ત્ર ગુરુની આવે ત્યાં એ નિર્ગ્રંથ મુનિરાય. પછી પોતાને માટે વર્તમાનમાં જે છે એ કે જેનો પ્રત્યક્ષ ઉપકાર છે જેનાથી તો એ પણ એક ગુરુ એ રીતે છે, પણ જ્યાં દેવશાસ્ત્ર ગુરુની વાત આવે ત્યાં તો નિર્ગ્રંથ મુનિરાય. તો અહીંયા એ સાચા વેદ સદગુરુ વૈદ્ય સુજાણ એની વાત કરીને હવે એની પાસે જઈને ઘરે એમના ઘરે ક્યારે જાય છે એ પણ એક સરસ શબ્દ વાંચો નહીં ને મને સંભળાવવા આવો તમે ને, મારે શીખવું છે પણ મને નહીં ગુરુને બોલાવે. તમારે તો ફ્રી ટાઈમ હોય ને મારે તો થોડું બિઝી હોય, તમે તારે આવો અહીંયા હું તમે બહુ ધ્યાન રાખીશ લક્ઝરી આમ બધું કરીશ. આ શું દેખાડે છે? આખો વેદ નહીં ઘેર જાય છે એ શું દેખાડે? ગરજ, એને ગરજતાને હોવી જોઈએ. પોતાને આંગણે પધારીમાં સદભાગ્ય છે પણ પેલું તો પોતાને ભાવના હોવી જોઈએ ગરજ આખું. અને કેવી રીતે પોતે ન્યા જાય છે કે ચાર પ્રકાર દીધા ને, ચાર અભિપાય વેદના ગરજા દુઃખથી મગીના દુઃખથી ભય ઉપજો છે, રોગનો શું ઉપજો છે ભય લાગ્યો છે, પછી સાચો રોગ શું છે કોઈક બીજો રોગ ને બીજા દવા લેવા જાય એ રીતે નથી, અને એને આ સાચા વેદ છે એ દવા જે આપશે એ સાચી જ છે એવું એને તપાસ કરીને, અને બીજા પણ એમની પાસે સાજા થઈ એને જોઈને ઉત્સાહ ઉજવે એ રીતે વેદને જાય. ત્યાં હવે ત્યાં પછી વેદને ઓળખે, પ્રથમ તો વેદને એની નિરોગ છે પોતે નિરોગ છે અને આ બધું દેખાય વ્યવસ્થિત દેખાય છે એ લાગે એ રીતે નિશ્ચય કરે કે આ પરમાર્થથી અન્યનું ભલું કરવા વાળો સાચો વૈદ્ય આ જ છે. શું છે? ત્યારે સારી રીતે કોઈના કહેવાથી અનુમાનથી પ્રત્યક્ષ બધું જાણે, પોતે સામે જાણે અથવા અનુમાન પોતે કરે અથવા કોઈના કહેવાથી એ નિશ્ચય. કારણ કે ઘણા વાળા લખે ને અમારાથી આટલા બધા સાજા થયા તે બધું અનુમાન કરે કોઈના કહેવાથી ને પોતે. આ રીતે બધી રીતે સર્વાંગે કરીને એ જાય છે કે જેવી રીતે પેલા અભ્યાસ કરવા માટે શું કરે શાસ્ત્ર અભ્યાસ જે માન્યું ચાર પ્રકાર એવી રીતે અહીંયા એ ત્યારે કે ત્યારે પછી નક્કી કરે. આમ ભાષે કે પરમાર્થથી અન્યનું ભલું કરવા વાળો કેવો શબ્દ છે? પરમાર્થથી એટલે સાચી યથાર્થ વાસ્તવિક રીતે, અને એનો અર્થ આમ વાસ્તવિક રીતે પરમાર્થ અન્યને ભલું કરવા વાળા.
બીજી એમનું ભલું કરવા છે, બીજી વાત છે
એમને પોતાને કોઈ આકાંક્ષા નથી. અન્યનું ભલું ઓબ્લાઇઝ કરીને એમ તારી ઉપર ઉપકાર કરીને સેવક ઉપર એ પ્રકાર જેને એ નથી, અથવા આ કરશું તો મને બીજો કંઈ લાભ માન સન્માન આબરુ કીર્તિ બધું મળશે એવું ને. પરમાર્થ યથાર્થ રીતે અને પોતાની કોઈ એવી નિકાંક્ષ ભાવે યુક્ત છે. આવે ને જાય છે એ આખું ઉપાધ્યાયની માટેની એમાં છે નિયમસાર મેં એટલે ચુમ્બકર ગાથામાં એની જે પાંચ ગાથા છે પંચ પરમેશ્વરની કુંકુનાચાર્ય વાત એ વ્યવહાર ચારિત્ર માટે આવા પંચ પરમેશ્વરીને યથાર્થપણે પેલા ઓળખજે. બધા નમસ્કાર તો કરી લે છે પણ એનું સ્વરૂપ શું છે એ રીતે આપું. તો એ ત્યાં પોતે પરમાર્થી અન્યનું ભલું કરવા વાળું, જો આમાં લખ્યું છે કે નહીં, અન્યનું પરદ્રવ કરી શકાય કે નહીં, કરી શકાય કે નહીં, આમને ચોખ્ખું લખ્યું છે. આવી કઈ ભાવના હોય એક જીવનમાં ફરીથી સમજી લેવું, હટ પકડીશ નહીં. જીન વાણીમાં જેમ કથન પદ્ધતિ છે એ કેવી છે, નિશ્ચય વ્યવહાર છે. તો એ રીતે ઉપાદાન ને નિમિત્તિ પણ કથન છે, એનું નામ જ ઉપાદાનથી જે કથન કર્યું છે નિશ્ચય શૈલી. અને તે વખતે આવો જ નિમિત્તનો યોગ હોય એવું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર શૈલી થયું. એવી જ રીતે એ ભૂમિકામાં આવો જ શુભ રાગ હોય એ ચણાન યોગ શૈલીથી ચાલતો, બધી પ્રકારથી ચાલતું હોય ને, તો ચારણ યોગ બનશે જ નહીં. દેખાડવું છે તો યથાર્થ વસ્તુ સ્વરૂપ નિશ્ચય, પણ એની કથન શૈલીમાં શું શું હોય છે, તે ભૂમિકાનો વિકલ્પ હોય, તે ભૂમિકાના કર્મના ઉદય ઉપસમાદિની હોય છે, તે ભૂમિકામાં ક્ષેત્રથી પણ હોય છે. એટલે મોક્ષ ક્યાંથી થશે, ગમે ક્ષેત્રથી થાય, અઢીદીપમાંથી જ થશે તને, બીજા બધાથી નહીં. સરવાળ સિદ્ધિના દેહથી સિદ્ધ સિલાય આમ તો બહુ નજીક જ ને, આમ સીધા ઉપર સીધા પહોંચી જાય, કેમ નહીં સાવ પછી આવવા, ઉપર જવા માટે પાછું નીચે આવવું પડે એવું કેમ. એવું જ છે એટલે એવું જ છે, પણ આમ કઈ, અરે સાધનાની માં વિકલ્પમાં અટવાઈ ગયા, અટવાઈ એટલે એકત્વ નહીં, પણ સાધનાની જે પૂર્ણતા થવી જોઈએ એની બદલે તત્વ ચર્ચામાં ને એમાં એ પણ એ તત્વ ચર્ચા પણ સાધક ભૂમિકા છે એટલે કહેવાય છે. બાકી તો એ પણ આ ઉપર આગળ વધો, ભલે તે ભૂમિકા એક બહુ જ બે રીતે વિચારવા, જે કોઈ ભૂમિકાનો જે વિકલ્પ હોય છે એ શું છે, એ મદદરૂપ છે કે નુકસાન કરનાર છે, આગળ વધવા માટે બાધક છે. અણુવ્રતનો વિકલ્પ હશે તો ક્યારે પણ છઠ્ઠું સાતમું નહીં આવે, સાતમું નહીં આવે પહેલા, તો એ માટે પણ તે ભૂમિકાને માટે યોગ્ય છે. તો આગળ વધવા માટે તો એ રીતે બાધક છે એ રીતે. તો એ અહીંયા અને એ પણ એ છે, ભાઈ ક્ષેત્રની ભિન્નતા તે તો ઘણી વાર કરી છે, ભાવની નિકટતા નથી કરી. નહીં યાત્રા જઈએ ત્યારે શું કરી, એમાં પહાડ ઉપર હોય તો આમ થોડા નજીક તો ગયા ને, કરી શિવશિલાથી થોડા નજીક ગયા ને, તો ભગવાને એ મૂક સંદેશ આપી દીધો આપણને ત્યાં, કે આવી રીતે ક્ષેત્રની નિકટતાથી મારી પાસે નહીં પહોંચાય, તારે શેની નિકટતા કરવી પડશે, ભાવની, કે જે ભાવથી અમે અહીંયા પહોંચ્યા છીએ એ ભાવ તારે પ્રગટ કરવો પડશે, ભાવની નિકટતા. એને બદલે આમ સંતોષાય છે ને, અમે તો દર એક સિદ્ધ ક્ષેત્રની યાત્રા એ સારી વાત છે. સિદ્ધ ક્ષેત્રની યાત્રાએ ગયા પણ કેમ સિદ્ધ થવા એ વિધિ જાણે, આખી ત્યાં ફરીથી આપણે કે એ પરમાર્થી અન્યનું ભલું કરવા વાળા, એક દ્રવ બીજા દ્રવ એ પાયામાં રાખીને, આ તો ઉપકારી પ્રત્યેની ભાન, પણ એટલું યથાર્થ કે આ કોઈ જેમ શું કહેવાય લોભાગુ નથી. બોલો હોય છે ને ઘણા લોભાગુ, લોભાગુ એટલે લોભ હોય એને, કઈ કરે ને કઈ ના પડે, લોભ બોલો કે ભાઈ આપી દવાના પૈસા આપવા ને કઈ ભલે થાય એવી રીતે, ઓટ વૈદા તો હા ઊંધું કરે એની માટે, અહીંયા તો કોઈ કાંક્ષા નથી, સહજપણે એ કરુણા બુદ્ધિ થી ધર્મના લોભી જીવને એ કરુણા બુદ્ધિ અને નહીતર તો એક પણ એક બહુ એ ચોથા આરાના શ્રાવકોને કેવી મુનિરાજ આબાદી જંગલમાં ને એમાં વિચરે છે એવું કોઈ સમાચાર લાવ્યા દર્શન કરવા જાય ઘણી વાર તો વિહારે કરી જાય કદાચ ત્યાં બિરાજમાન હોય તો આવીને બેસે ક્યારે વાણી નહીં આવું ન કરવું જોઈએ અમે એટલે દૂરથી અમારા કામ ધંધા મૂકીને આવ્યા છે તમે કઈ નહીં ગરજ અને એનો યોગ અને મુનિરાજની એવી કરુણા બુદ્ધિથી વાણી હતો પરમ સૌભાગ્ય માન્યું જીવનમાં એક આપણે એ વાત અહીંયા તો આપણે ગુરુદેવસિંહના હિસાબે એક ફિક્સ ટાઈમ અને આ કઈ બધું એટલે આમ વેલ્યુ નથી લાગતું પણ એ શબ્દો પણ એક કાને પડવા એ ભાવમાં આપણો કંઈક ઉપયોગ લાગે એવું છે એ પણ મોટા સદભાગ્ય ને કામ એ જીવનમાં અહીંયા તો પેલા તો દ્રષ્ટાંત ઉપરથી છે કે પેલા ઓળખે છે પરમાર્થથી અન્યનું ભલવ કરવા વાળો ઓલું નથી લોભાગું નથી કોઈ યથાર્થપણે કરવા સાચા વેદ આ જ છે અને ત્યારે આટલું બધું નક્કી થયા પછી આ આખી વાત ભાતસંગી શેના માટે થઈ લીધી પેલા તો યોગ્ય નિમિત્તને ગોધે તારા હિતને માટે આ એના માટે આટલું વિસ્તારથી એક સારા વૈદ્યની આખી વાત લઈને આખી વાત કે ગમે ત્યાં જઈને તું માથું નમાવતો નહીં અમારા કુટુંબ માનતા એટલે માનીએ છીએ એવી રીતે નહીં અથવા તો બારમાં કઈ ચમત્કાર કુલનો યોગ કોઈ ભાષાનો યોગ સોક્ષમ એટલે એ રીતે નહીં આ રીતે ઓળખાણ કરજે અને એમને અમારાથી રીતે ન થઈ શકે તપાસ અમે તો જે હોય અમારા ગુરુ બસ અમારા એ પ્રકારે નહીં સાચો નિર્ણય અને એ રીતે જેને કહીએ નિમિત્તનો પણ વિવેક કરજે અંતે તો મારે કોની પાસેથી સાંભળવું તો આ રીતે ત્યારે પોતે તેને પોતાની સંપૂર્ણ હકીકત જો બે પ્રકાર આવશે ત્યારે પોતે તેમને પોતાની સંપૂર્ણ હકીકત એટલે મને રોગ કેવી રીતે થયો કાળથી થયો શું છે અને પાછું કેવી રીતે બીજું પેલું નિષ્કપટપણે કેમ એમાં છુપાયો ના ડો આ બધે આપણી વાત બધી કેન્સર થઈ ગયું આમ બધે વાત ખલાય કોરોના થઈ ગયું તો બધું લોકો આપણને મળશે નહીં ને ઘણાને એવું હોય કે અમારે એક જીવનમાં એ રીતે બે કહેવાય છે એક વકીલ પાસે અને એક ડોક્ટર પાસે છુપાવશે એટલે તમને નુકસાન છે અહીંયા નિષ્કપટપણે પોતે દોષ થયો હોય ને ભાઈ મારી ગ્રદ્ધિ ભાવથી મને શરદી થઈ હતી તોય મેં તો ગળ્યું ખાઈ લીધું આઈસ્ક્રીમ ખાઈ લીધું નિષ્કપટ ભાવ પોતાના દોષપૂર્વક થયું હોય તો પોતે એ રીતે કહેતો કે મને પરાણે કરાયું ને આખે નહીં નિષ્કપટપણે અને જે કાંઈ બન્યું એ અને આ જે રીતે હોય છે ને કોર્ટની અંદર જે હોય શું હોય છે ગુરુદેવ નિષ્કપટપણે જેવું હતું કહી દીધું તો જીવનમાં એક એ જેનો કેસ અંતે એનો જજમેન્ટ શું આવ્યું આ ફેવરમાં આવ્યો એટલે એ એક બહુ જ હાયેસ્ટ ડિગ્રીનો ફેવરેબલ એ જજમેન્ટ કહેવાય કેસ હેઝ બીન ડિસમિસ વિથ ધ કોસ્ટ એ આખો એટલા માટે એમ કે ઓલા શેના આધારે આખું મોટું થયું એમ આટલું ડિસિઝન એક ગુરુદેવની નિષ્કપટ આખી ત્યારે મુંજા જે રીતે હતી એ રીતે વાત એ કરી લીધી એ ફરીથી ગુરુદેવ કહેતા એક અન્યાય કોર્ટ લાવેલો એ જ્યાં બન્યો હતો ત્યાં પણ એ તરત જ એને જજમેન્ટ આપી દીધું તો આ રીતે એક વૈદ પાસે જઈ પોતાની બધી વાત નિષ્કપટપણે કહે છે કે આ પ્રમાણે મારામાં રોગ છે રોગ છુપાવે નહીં કે બધું ક્યાં બધું કેવું લોકોમાં વાત પ્રસરશે તો એક મારામાં રોગ છે અને મારામાં રોગની આ અવસ્થા થાય છે એના ફળ રોગ અને રોગના નિમિત્તે શું પીડા ને અથવા શું જે પ્રકાર બનતો હોય એ અવસ્થા થાય પણ હવે એ રોગ જવાનો સાચો ઉપાય હોય તે આપ કહો કેવી વિનયથી આખી આ એક લૌકિકતા હતી પહેલી અત્યારના તો બધા કઈ તો આવી એક વિનંતીથી કે આપ એના જાણકાર છો, રોગ રોગના ઉપાય અને એની નિરોધતા કેમ બધું અને પચ્ચે બધું આપને છે, તો મને આ પ્રકારનો રોગ છે અને આનાથી મારી આવી અવસ્થા એ થઈ છે, શરીરમાં પણ આવું થયું છે અથવા તોતડા પણ કે ને થઈ ગયું છે, અને મારી દુઃખની પીડા બધું જે પ્રકાર છે, ઊંઘ નથી આવતી તો એ અવસ્થા છે, પણ હવે એનાથી જુદું, હવે કઈ નવું એની ટ્રીટમેન્ટ, એ રોગ જવાનો સાચો ઉપાય હોય તે આપો, ત્યારે તે વેદ તેને રોગ વડે દુખી ભયવાન જાણી રોગ દૂર કરવાનો સાચો યથાર્થ ઉપાય દર્શાવે છે. નાની આપણને ઉપદેશ આપે છે, વાણી આપે કેવી રીતે, કરુણાથી પામે, અત્યારના ત્યારે ખાઈ પીને મજા કરીએ છીએ, એ અમને દુઃખી જોયો, પણ અમને દુઃખ નથી લાગતો તો અમને કેવી રીતે દુઃખી જોયો, અમને દુઃખી લાગે, અમને અમે જ અમને દુઃખી નથી માનતા તેમ નથી. અરે તને તો વર્તમાન દુઃખી તો જોવે છે, ભાવિમાં પણ આવી જો દશા રહી તો ક્યાં તું જઈશ, એ આપણને ખબર નથી. જ્ઞાની જ્ઞાનમાં છે આ મિથ્યાત્મનું સેવન, એને ક્યાં લઈ જશે, ક્યાં લઈ જશે, તીવ્ર હિંસા જૂઠું ચોરી આદિના જે પાપ છે તીવ્ર, એ તો નરકપણામાં, આ મિથ્યાત્ ક્યાં લઈ જશે, ફરીથી ક્યાં લઈ જશે. પુણ્યની પણ હીનતા ને જ્ઞાનની પણ હીનતા, બે પ્રકાર. નરકમાં શું છે, પુણ્યની હીનતા છે પણ જ્ઞાન રહી ગયું છે, ઉપાય કરવાનો એની પાસે અવસર રહી ગયો છે, પણ આ મિથ્યાત્વ શું કરવા. અને પુણ્યહીનતા શું છે, નિગોદમાં જે છે પુણ્યહીનતા છે, અરે એ તો પોતાને જીવ માને એટલો તો જ્ઞાન નો ક્ષોભ નથી, એટલા પુણ્ય પણ નથી કે બીજા જીવ એને જીવ તરીકે માને, બે હિંસા કે આખી આપણને દુઃખી જાણે, વર્તમાન દુઃખી જાણે છે, અને આ મિથ્યાત્વના સેવનનું ફળ શું છે આપણને કલ્પના નથી, એમને ખબર છે, એમના જ્ઞાનમાં ખબર છે. તો એ કરુણા કરીને ફરીથી શું છે, એ વેદ તેને રોગ વડે દુઃખી ભયવાન જાણે, દુઃખ છે અને આમને આમ તાવ રહ્યો તો શું થઈ જશે, પેલા ટીબી બહુ જીવન લઈ થતો ને બધું, ટીબી આમ બહુ એનાથી એમ થાય, આમને આમ તાવ રહે છે અને કફ ને શરદી ઉત્સય થઈ જશે, શું થશે, હવે કદાચ કેન્સર નહીં, હવે આ બધાથી, તો પેલા તો રોગ છે અને રોગથી કેવા છે, ભયવાન જાણી, એક ભયથી શું નુકસાન થાય, પરિભ્રમણ નો ભય છે ને આ છે ને, આમ સામાન્ય ભય હોય એનાથી શું નથી, વિચાર શક્તિ દીધી, ક્યારે પણ પરણતી ઉપયોગની સ્થિરતા નહીં, બોલો તો બધું છે, પણ ભયવાન હશું તો આપણું શું હશે, જેમ કે ને ચીક ક્યાંય ચોટશે નહીં, ભયમાં કર, અને તેથી આત્માને પણ આત્માની વિચારધારા છૂટી જશે તે વખતે ભય, અને એવી રીતે તીવ્ર લાલચમાં તૃષ્ણામાં પણ ઉપયોગ ગ્રદ્ધિ ભાવમાં ન્યાન રહી જશે, આ બહુ જ તીવ્રતાના પરિણામો, એમાં ભયમાં તો એ ભય ચંચળતા છે ને આ બધા હોય છે, ખાસ તો હરણ એ કેમ ચંચળ એટલું હોય છે, સૂકું પાંદડું ખખડે તો પણ ભય લાગે છે, એની સ્થિરતા કઈ નહીં, આમ ચંચળ જયતામાં કરતું હોય છે, ગુરુદેવ એના માટે કડી જાતા હતા ને, એને ભય કેવો હોય, હરણનો ભય કેવો, આમ એનો દ્રષ્ટાંત કે આમ તો વાંચીને જોઈને તો ભાગે એવું નહીં, કે એ સિંહ જે માર્ગે સંચર્યા રજુ લાગી તરણા, એ તરણા ઉભા સુખ છે એને નેચરે હરણા, સિંહ વાક્ય નથી નહીં પણ સિંહને વાક્ય રસ્તે ચાલ્યા એના કે પગની રજો જ્યાં ખાય, ઓલી ઉપમા કરીને એ હવે એ ઘાસ કેવા છે, ઉભા સુકાઈ જશે એને એટલે આટલી ભય પ્રકૃતિ, અને એ ભય પ્રકૃતિ આપણા માટે અહીંયા ભય ઓલું જે તમે કીધું તો પેલું ભય ભાવ ભય થી, પણ એ ભાવનો ભય છે, સંયોગનો ભય નથી, એ જન્મ મરણમાં એ રીતે છે. અને ત્યાં તો એનો આધારભૂત આત્માની એની અવલંબન પૂર્વકની વાત, અહીંયા તો શું છે નિરાધારપણે ભય. ઓલામાં તો તત્વ આધારપૂર્વક નથી, આ તો કેવું છે નિરાધારપણા, અને ત્યાં ઉપયોગની ચંચળતા પરિણામની, અને એટલી ચંચળતા અનુભવ માટેને તો દૂરની વાત રહી ગઈ, પણ એક આત્મવિચાર પણ એ છૂટી જતો હોય. અને એ અહીંયા તો એ કહે છે કે એને ભયવાન જાણે, એટલે ખરેખર ગરજ્યું થઈને આવ્યો છે. કહેવાનું શું છે, વૈદ એને કેવા જાણે, આમ નથી ઠીક છે હાલો જઈને મફતની દવા મળે હાલો લઈ આવ્યા, એમ નથી. કેવો થઈને આવ્યો છે, એ ગરજ્યું થઈને આવે કે મને રોગ છે અને રોગની આવી મને પીડા છે એવું ભય જાણીને રોગ દૂર થવાનો સાચો ઉપાય દર્શાવે છે. સાચા વેદ સોઈ જાય અને હવે એને પોતાની ભાવના વ્યક્ત કરી તો વેદ એને સાચો યથાર્થ ઉપાય. કેવી રીતે વેદ સાચો યથાર્થ ઉપાય બતાવે, પોતે એ બી ઘણાના રોગને દૂર કર્યા છે, અને કદાચ પોતાનેથી હોય તો પોતે દૂર કર્યો છે, અને તેથી એનો ઉપાય પોતે સાચો એ જાણે છે. અને એના વૈદના પુસ્તકો છે એ વાંચ્યા છે, તે રીતે પણ જેમ ઓલું આગળનું સેવન જે હોય એમ પોતે પોતાને થયો હોય તો મટાડ્યો છે અનુભવ, બીજાને ઘણાને પણ મટાડી દીધો છે, અને એના પુસ્તકો જે હોય એમાં પણ આ ઉપાય. તો એ સાચો યથાર્થ ઉપાય એ દર્શાવે. ફરી ત્યાં એક સરસ શબ્દો વાંચો, સાચો યથાર્થ ઉપાય દેખાડે છે, જેવો છે તેવો સાચો યથાર્થ જ હોય દર્શાવે છે. એમ શું કીધું, આવું કઈ ખુનખુનાચાર
દેખાશે,
કરુણા બુદ્ધિ નો વિકલ્પ છે પણ કરતા બુદ્ધિ નો અભિપ્રાય નથી. દર્શાવે છે બહુ સિમ્પલ છે, એક સહજતાનું વાત દેખાડે, ભાઈ હું કહું છું ભાઈ માનવું ને માનવું તારાવ. અહીંયા તો શું હોય, હું એને સાચું કહું તો માને કેમ નહીં, ઓલું કરતા બુદ્ધિનું અભિમાન છે, માને કેમ ને. અરે ભાઈ માનવું ન માનવું એના પરિણામ છે, તને કરણા બુદ્ધિ છે તો તને કે એટલી તારી મર્યાદા છે, ઓલાનું માને કે ન માને, એને માનવું જોઈએ કે નહીં. મેં એટલું કીધું નિસ્વાર્થ ભાવે કીધું બધું અહીંયા દર્શાવું છું, કહીએ છીએ એની એવી જેવી હોને હાર એવું માને. અને આ એક બહુ જ ઘણી વાર ખેત થાય, આટલું બધું એના માટે કર્યું ને કાંઈ એને ન. અહીંયા નિષ્ફળતા છે, માને કે ન માને એનાથી હરક શોખ નથી. અહીંયા તો કંઈક તો અહીંયા બહુ સરસ શબ્દ છે કે એ દર્શાવું છું. આગળ પણ આવે છે કે સમય એ તો આવી ગઈ સિવાય, એ પાંચમી જાત આવી ગઈ. પુણ્યપાપ અધિકારમાં પણ એ આવે છે, પુણ્યના પક્ષપાતીને ફરીથી પણ અમે સમજાવી દેશે એમને ફરીથી સમજાવે છે, એમાં શબ્દ છે સમજાવે, અહીંયા દર્શાવું છે સમજાવે, બાકી એની હોનાર જે રીતે એ રીતે છે. એ રીતે ઓલું 39-43 છે એમાં પણ બધામાં અમે કહીએ છીએ સમજાવીએ છીએ, બાકી એનો અમારી કોઈ એક બહુ સહજતા છે. કોઈને એમ તો ન માને કયો શું કા, અરે ભાઈ કરુણા બુદ્ધિ આવી એટલે, બાકી ન માનવું એ બધો એમાં અહીંયા સાચો ઉપાય દર્શાવે. પછી ઓલો સાંભળતો નથી, રોગી જે આવ્યો છે એ સાંભળતો નથી, સાંભળે છે કેમ કેમ સાંભળે, અરે ગરજુ થઈને તો આવ્યો છે, એને તો વિનંતી કરી છે કે આજ મને સાચો ઉપાય કહો, તો એ સાંભળે છે. પછી સાંભળીને શું કરે છે, ઘરે જઈને હોઈ જાય છે, તો શું કરે છે પછી શું કરે છે, ઔષધિ લેવી શરૂ કરે છે. આપ એકત્વ વિભક્ત શુદ્ધાત્માની વાત દર્શાવવાનો કયો છો, અમે સાંભળશું અને જયારે પૂરું થાય પછી અમે એનો ઉપાય કરશું. અરે એ ટાઈમે ક્યાં પેલા પેલા સીમ હમણાં સોગાની જે પણ પહેલે પહેલે સબ સબ સુન લો બાદ મેં કરુંગા એનું બાદ
આવે
બાદ જ રહેશે જેમ ગુરુદાસ શીખે ને કાલે બારો જ જમે કાલ કોઈ દી આવે ને નહીં કોઈ દી અને એક બહુ જ પછી કરીશ બાદ મેં હિન્દીમાં બાદમાં પછી હું કરીશ એનો અર્થ છે રૂચિ નો અભાવ એ તો બરોબર છે વાયદો કર્યો એટલે શું પછી કરીશું એમાં
કાલ આવે
કાલ લઈ નથી બોલ્યો પછી કરીશ પછી કરીશ એનો અર્થ એનો કયો કાળ આવ્યો ભૂતકાળ કાળ વર્તમાન કે ભવિષ્ય પછી અને ભવિષ્ય કેટલા કાળનો એને આનંદ કાળનો એને વાયદો આપી દીધો વચ્ચે પૂછતા નહીં મેં કીધું હતું ને પછી કરીશ અને ભવિષ્ય હજી ભવિષ્ય ક્યાં પૂરો થયો અભિપ્રાયમાં બહુ જ વિપરીત થશે આ બીજાની તો વાત નહીં કે ભવિષ્ય કહેતા બરોબર ને પછી એટલે શું ભવિષ્ય કાળશે અને ભવિષ્ય કેટલો છે અનંત પૂછવાનું જ નથી જેમ ઓલું છ મહિના લઈને એ પેલા નહીં પૂછવાનું એમ અહીંયા પછી કીધું છે જીવનમાં આવું કેમ હોય એમ કેમ નથી ઉલટાનું ન થતું હોય તો શું થવું જોઈએ ખેદ થવો આ તો નથી કરશું થશે કેમ શું છે જીવનમાં જ્યાં પ્રાયોરિટી લાગી ત્યાં એ પહેલું કરવા માંગશે એમાં વિચારશે ને ક્યારે પછી કરવું શું કરવું અહીંયા તો કહે છે તો એ પેલા ઉપાય કહે છે તો સાંભળે છે અને ઔષધિ લેવી શું કરે છે શરૂ કરે છે જેને 38 ગાથામાં સમયસારમાં કઈ રીતે લીધું વિરક્ત ગુરુ દ્વારા સમજાવવામાં આવતા નિરંતર સમજાવવામાં આવતા વારંવાર નિરંતર એનો અર્થ ગુરુદેશ શું કરે છે નહીં એ વખતે શિષ્ય એની વિચારધારા શરૂ કરી દે જયારે એ કહે છે નિર્ગ્રહ એને વિરક્ત કીધા જે રાગથી બિન પડ્યા એ રાગથી છૂટવાનો ઉપાય છે તો એ જ્યાં કહે છે ત્યાં એની શું છે વિચારધારા એ શરૂ થઈ જાય છે તેમ અહીંયા ઔષધિ લેવી શરૂ કરે છે નહીં ઘણા ડોક્ટરે શું વૈદ્ય શું કીધું તું આ દવા દુકાને જઈને લઈ આવજો તો લઈ આવ્યો બસ ખીચામાં મૂકી દીધી અઠવાડિયા પછી જઈને કે તમે કાંઈ મળતું નથી તમે કેવી આ અગબંધ અરે ભાઈ એ લેવીનો અર્થ શું દુકાને લઈને ખીચામાં રાખવી એમ અહીંયા એવી વાત નથી અહીંયા પોતે પ્રયત્ન પોતાનો શરૂ કરે છે હવે જ્યાં એ શરૂ કરે છે ત્યાં હવે શું થાય છે એના પ્રત્યે ઉપકાર કેવો થાય જો આખું વાત કરીને પોતાના ઉપકારી પ્રત્યેની કેવી ભાવના થવી જોઈએ વૈદ્યને પોતાનો રોગ દર્શાવવાથી તથા તેનો ઉપાય દર્શાવવાથી પાકો આસ્થા ભાવ લાવે શું છે હજી મહીતું નથી હજી તો શરૂઆત પણ લાગ્યું ખરું કે ભાઈ આ દવા યોગ્ય લાગે છે આવી જશે બધું એ કે બહુ શરદી થાય છે તો કઈ સૂંઠ કે તુલસી આમ જેમ ગરમાવો કરે એવી આ કઈ બરોબર એમ લાગે છે હજી તો શરૂ કરી છે પ્રણમન તો પછી અને છતાં એના પ્રત્યે શું લાગે છે આસ્થા ભાવ વિશ્વાસ આસ્તિક કે ઓહો મારા નસીબ કે હું યોગ્ય વેદ પાસે પહોંચી ગયો એને આવી એક સહજતા ઉપકારનો ભાવ આવ્યા વગર એમ નહીં કે અમને પ્રણમન થશે ને પછી કરશું એવું હજી તો ઔષધિ લેવી શરૂ કરે વૈદ્યને પોતાનો રોગ દર્શાવવાથી અને એના ઉપાય બે દેખાડ્યું રોગ રોગનું કારણ અને ઉપાય એ દર્શાવવાથી પાકો આસ્થાભાવ લાગે અને જ્યાં સુધી પોતાનો રોગ ન જાય ત્યાં સુધી એ વૈદ્યનો સેવક સેવક ઇઝ ઇક્વલ ટુ અનુચર થઈ પ્રવર્તે અનુચર આવે છે હા નોકર 17-18 આવે ને અનુચરણ તે નો કરે એમ વૈદ્ય અનુચરણ કરે એને કઈ હોય ઉપકાર થશે કઈ કામ હોય તો કહેજે હોય તમારે તો મદદ એવી રીતે પોતાના એણે કરેલા ઉપકાર સામે પોતાની એ ભાવના વ્યક્ત કરે છે કે એ રોગ ન જાય ત્યાં સુધી અરે રોગ જાય તા પછી પણ એક જીવનમાં આવા પ્રકાર હોય છે ને હવે તો બધું ઓછું હોય પેલાના જે ટીચરને હોય એનાથી પેલો ગણો તો પણ ત્યાં પોતે એનો ઉપકાર અને જવા દે દ્રષ્ટાંત રૂપે લઈએ, પાણીમાં ડૂબતા હોઈએ, તરતા આવડતું ન હોય, જેને કઈ તરણાને પકડવા માટે લીલ પડ્યો એને કરી તૂટના હાથ લપસતો, એમાં કોક આવીને હાથ લાંબો કરે તો શું કરે, અને પકડીને આપણને બહાર કાઢે તેના પ્રત્યે કેવો ભાવ થશે? અરે યાર, ગંદો હાથ લઈને આવ્યો તો ખબર એને પછી કાઢે, આવા ગંદા કપડા ને ગંદો હાથ શું હશે? એક જીવનને બચાવનાર માટે જો આવી થતી હોય તો આ ગુરુ કહેવાય, ભાવ જ ન મળે. આનંદ ભાવ કરવાના નહોતા, જો કે એટલે પાસે એક મિથ્યાત્વ કરે એ અપેક્ષા છે. એટલા માટે એક ભાવના પણ કરે ભગવાન પ્રત્યે, શું ભવો ભવ ભગવાન મને તમારું સાનિધ્ય નહીં, એવી જ હોય ને? એટલા નહીં, હે ભગવાન, જે કોઈ અલ્પ ભાવ રહી ગયા, અનંત માંથી હું ક્યાં આવ્યો છું? અસંખ્યમાં નહીં પણ હવે સંખ્યાતમાં આવી ગયા. જે કોઈ અલ્પકાળ મારી સાધનાનો છે હવે, એમાં આપનું સાનિધ્ય. એમ નહીં કે ભવો ભવ ગુરુ મને તમારી છે. અરે ભાઈ, ગુરુ જ પોતે નથી રહેવાનું, તારા જે ગુરુ પાસે રહેવું છે એ બી ન હોય. ભવ રહીત ભગવાન પાસે ભવની ભાવના ન હોય તો કોની પાસે પહોંચ્યો છે? ઈસકો અલ્પ ભવ ભાવનામાં એવી, જે કોઈ હવે અલ્પ ભવ રહ્યા, એમ જ્યાં સુધી એમ ભવ હોય એમ એવી રીતે નહીં, બહુ જ અલ્પ ભવ હોય જ્યાં સુધી. ભવો ભવ ભવો ભવ એટલે તો ઘણા વધારી દીધા એને, જે કોઈ અલ્પ ભાવ હોય તો અહીંયા એ પોતે જ્યાં સુધી પોતાનો રોગ ન જાય, રોગ ગયા પછી પણ એ વેદનો કેવો છે, ઉપકાર સેવક અનુચર થઈ પ્રવર્તે. નાડી દેખાડવા, ઔષધિ લેવા, દુઃખી સુખી અવસ્થાની પૂછપરછ કરવા, ખાનપાન આદિ પથ્યનો વિધાન પૂછવા, અથવા તેમને રોગ દૂર થયો છે તેથી પોતાને ધૈર્ય હર્ષ અને વિશ્રામ આવવા, અથવા તેની મુદ્રા જોવા, શું છે ખાલી એ વેદની શું છે મુદ્રા જોવા, ઇત્યાદિ પ્રયોજન અર્થે વારંવાર વેદના ઘરે આવ્યા કરે. આમ કરીને શું કીધું આપણે? એક વાર એમ નથી કે પ્રવચન સાંભળી લીધું એટલે કામ થઈ ગયું, એમ નથી. વારંવાર ગુરુ પાસે, અને એના માટે મુહુ મુહુ એવો શબ્દ વારંવાર, એમ વારંવાર ગુરુ પાસે. જુદામાં આમાં જુદા જુદા અલા જેને કહે ને કારણ આપે, જેમ બાના હેઠળ એમ કે ક્યારેક નાડી દેખા ફરીથી જાય, જરા જોઈજો હવે નાડી કેવી છે, ફરી કંઈક ઔષધિ કંઈક આજ દેવી છે કે બીજી કરવી છે, દુઃખી સુખી અવસ્થાની તો હા થોડું ઘણું સારું તો લાગે પણ હજી થોડું માથું દુખે છે આમ કરે, એમ કરીને પણ જેનાથી થયું એનો હવે શું કરે છે, ઉપકાર કરવા માટે પણ એક હજી એક સંસર્ગ સંપર્ક જેને એક પુણ્ય પાપ અધિકારમાં આવે, સંસર્ગ ના કરવો એને, એમ એટલે એને નજીક પરિચય પણ ના કરો, એનો રાગ તો ના કરે. એમાં બે શબ્દ છે, ઓલો પેલા કાપી દીધો પછી એનો હાથળીનો એનો આવે દર્શન, એમાં રાગ તો કરવો નહીં પણ એનાથી નિકટ એના. અહીંયા એની જગ્યાએ કે વારંવાર એની નિકટતા જજે, સત્સંગમાં જજે, તારા પરિણામોને ટકાવવા માટેનું એક નિમિત્ત છે. તો આ કોઈ બાને જેમ એના પાસે અવસ્થાની અથવા ખાન પાનાદી પથ્યનો વિધાન પૂછવા, તમે કીધું તો બરોબર લઉં છું, બરોબર લઉં છું ને, એ રીતે પાછું એમ ના ભૂલી ગયો એટલે પાછું એમ નહીં, કાગળિયો ખોવાઈ ગયો એમ નહીં, આ રીતે પણ પાછું એની સાથે શું છે, સંગ, નાનીનો સત્સંગ. એ પોતે કોઈ જીન કલ્પી હોય એકલ વિહારી એ સીધી વાત, બાકી તો સંગમાં રહેતા હોય છે, બધાના પ્રકારે સરખા ન હોય. તીર્થંકર જેવા મહાપુરુષાર્થી હોય તો કેવા રહેતા હોય, એને તો કોઈ દી સંગ જ ન હોય એવી. તો એ અહીંયા ખાન પાન આદિ પ્રત્યેનો વિધાન પૂછાવતા, તેમને રોગ દૂર થયો છે તેથી પોતાને ધૈર્ય અને હર્ષને વિશ્રામ આવવા, એમને પોતાને તો અને મટી ગયો છે અથવા બીજાને, એમ કરીને પોતાને શું થઈ ગયું, બે બે જો ધૈર્ય અને હર્ષ અને વિશ્રામ, ત્રણ શબ્દ લે શું છે ફરક, ધૈર્ય હર્ષ અને વિશ્રામ. એમને રોગ થયો, એમણે દવા લીધી અને મટી ગયો, તો બીજા ઘણાને મારા ઓળખીતા એને, એમાં એનાથી પોતાને શું થયું, ધૈર્ય હર્ષ અને વિશ્રામ, ત્રણ માસ જુદું. એટલે પોતાના આમ સામાન્ય પહેલા એક લઈએ કે જ્યાં સુધી દવા પૂરેપૂરી ઔષધિ નિરોગ નહીં થાય ત્યાં સુધી ધૈર્ય રાખીને લીધા કરશે. એટલે ઓલામાં પોતાનો પુરુષાર્થ ચાલુ રાખશે. કાર્ય સિદ્ધિ ન થાય ત્યાં સુધી ગુરુદેવસિંહ માટે એક શબ્દ વાપરો છે ને, ધ જે બધા છે એમાં શું બે શબ્દ ધગસ અને ધીરજથી બે કે આ તો અમારે ધગસ હોય કાં તો ધીરજ હોય, એમાં બે માં બે સાથે કેમ હોય છે ને. ધ્રુવ ધામના પછી આગળ એ ધ્રુવ ધામ ઇઝ ઇક્વલ ટુ ધ્યેય, મોટો હાઇફન હવે તો કહું મોટો હાઇફન, ધ્રુવ ધામ ઇઝ ઇક્વલ ટુ ધ્યેય અને એના ધ્યાનને ધક્તિ ધોણી એટલે ધક્તિ એટલે કે ચાલુ રહે એમ, બુજાઈ જાય ને એમ નહીં. આમ લોકો તાપણું ને એવું બધું કરે ને એમાં શું છે પાછું લાકડું ઓલું પાછું અંદરમાં ખસતા જાય, તો એ ધ્રુવ ધામના એ કોણ છે, મારું ધ્યેય તત્વ અને ધ્યેયનું અવલંબન સેનાથી લેવાય, ધ્યાનથી અને એની ધક્તિ ધોણી. હવે કેવી રીતે ધખાવી, ધખાવી એટલે ચાલુ રાખે એમ, અને એ રીતે આખો માર્ગ તેનો છે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ધીરજ રાખજે. આ તો થોડું કર્યું નથી ઊંચું નથી, અમારે ક્યાં સુધી કરવું પ્રશ્ન, તમે જેમ કે ને તમે આવું કરવું પછી ક્યાં સુધી કરવું એ હાલ કર્યું. ત્યાં દુકાન હોય ને એમ કોઈ પ્રશ્ન કરે મારે ક્યાં સુધી દુકાન ચલાવે, કસ્ટમર આવતો તો કઈ હવા ત્યાં જ પડી જાય ખાવાની ભૂલી જાય ત્યાં કોઈ. અને એ રૂચિ છે, એ રૂચિનો જ એક શું કહેવાય તાકાત છે, સામર્થ્ય શું છે, કાળ અને ક્ષેત્રને ગૌણ કરે તો સમજી લેવું રૂચિ છે. અહીંયા તો કાળ કેટલો વખત કરવાનું, ક્યાં કરવું ને બધું, તો એ અહીંયા તો એ ધૈર્ય એટલે ધક્તિ ધગસ અને ધીરજથી. નથી થતું તો સમાધાન કરીને ધીરજ રાખજે, પ્રયત્ન ચાલશે સાથે ધગસ પૂર્વક પ્રયત્ન કરજે પણ કાર્ય ન થાય. અને ઋષભદેવ 1000 વર્ષ સુધી મુનિ દશામાં, આપણે એટલે કેટલા વર્ષ 1000 થી વધી ગયા છે આપણે, કમસે કમ એમનું દ્રષ્ટાંત લઈને તો કરે તે તીર્થંકર હતા, તદ્ભવ મોક્ષ આમી હતા, તેમને ક્યારે એમ નહીં થઈ ગયું કે હારવા ક્યાંક મોક્ષ ન થાય તો મારું શું થશે, પરંતુ ક્યાં સુધી મારે આવું કરવું, કેમ એમ કેમ નહીં થતું. અરે મને જે સિદ્ધ ભગવાન અરિયન પરમાત્મા આનંદનું વેદન કરી રહ્યા છે એ મને પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું છે અને આ ધારે પણ હતા. કાળ થોડો વહેલો છે એ મારા માટે ગૌણ છે, દિશા એ છે ને વેદન પણ એ જાતનું છે, ભલે એટલું નથી તો એ પોતે એ સમાધાન કરીને એમ હતું કે મલ્લીનાથ મને રાજને જલ્દી પહોંચ્યું હતું અને આમને નિરાશ હતી, તો ધગસ અને ધીરજથી દેખાવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. ક્યાં બુધવાર ભાવનગરમાં ક્યારે કેવી રીતે હોસ્પિટલ તો નહોતી, ગુરુદત્ત હોસ્પિટલ જ આ રીતે એક બાકી છે. એટલે ત્રણ એટલે વીઆર અહીંથી સોનગઢ કરીને પેલું સ્ટોપ ભાવનગરનું હતું અને ત્યાં જ ગમે કારણસર એકદમ 3-4 એટલે હાઈ ફીવર એકદમ બપોરનું વાંચન પ્રવચન બંધ હતું એને પોતે એકદમ વિચારવામાં આવું પોતાને સહજ આવી ત્યારે ભાવનગર. તો એ અહીંયા આપણને કહે છે તો પહેલો તો અનુચર થઈને પ્રવર્તન બધા જુદા જુદા બધા કાર્યો ધૈર્ય જે ફરીથી આપણે 3 શબ્દો ઉપર ધૈર્ય જ્યાં સુધી પૂરી ટ્રીટમેન્ટ ન થાય ત્યાં સુધી એ ધૈર્જ રાખીને અમારે ક્યાં સુધી આ પરેજી પાડી હવે તો છૂટ આપો હવે તો ઘણું હારું થઈ ગયું હવે તો છૂટ આપો એ બહુ જ રીતે વિચારવા જેવું. લૌકિકતામાં પણ આવી રીતે આપણે એક ધીરજ નથી રાખી શકતા, અહીંયા તો આખું અનાદિનો રોગ મટાડવાનો છે. આ તો અઠવાડિયાનો તાવ આવતો હતો ઓલો તો અનાદિનો, તો એના માટે ધીરજ નહીં જાય. અને એક બહુ ધીરજ પ્રમાદની નિશાની નથી અને ધગજ ખોટી ઉતાવળ ખોટી પૂજ્ય બેનસી શબ્દ વાપરે છે ને ખોટી ઉતાવળ તો ધીરજ છે એ પ્રમાદ સૂચક નથી. ઠીક છે, થશે, તમે જ કીધું છે, કાળ પાકશે ત્યારે, બ્રહ્મજ્ઞાન હશે ત્યારે, એટલે અમે તો શાંતિથી નહીં, તો ઉતાવળ કરવી અમારે. ઉતાવળ કરે તોય તમે ખોટી કહેજો, ઉતાવળ ના કરી. અને શાંતિથી બેઠા છીએ તો કે પરમા શું કરવું, અમારે બેમાંથી શું કરવું. વીર્યમાં ધગસથી ઉછાળાથી કામ થાય છે અને તે જ વખતે જ્ઞાન વિવેકપૂર્વક સમાધાન કરે બે સાથે. વીર્યમાં તો કામ ઉત્સાહ છે કરવાનું જે, અને તે પોતાની તે વખતે હજી એવું પુરસાદ પાત્રતા યોગ્યતા બધું જ જે કહો નથી તો જ્ઞાન સાથે શું કરતું જાય, સમાધાન કરતું જાય. ને આપણે કાંઈક ને કાંઈક પ્રમાદમાં અટકી જઈએ અથવા ખોટી ઉતાવળમાં આકૃતામાં અટકી જઈએ, તો એ ધૈર્ય અને હર્ષ અને શું છે વિશ્રામ, એ પોતાની એ જાતની અંદરમાં વિશ્રામ એટલે એક શાંતિ અનુભવે કે ના આ જ માર્ગે, એમ થાય કે હવે દવા લાગુ વળી ગઈ છે, બસ ભલે એ ટાઈમ લેશે ધીરે ધીરે જશે પણ દવા એ જશે. એવી રીતે કે અહીંયા વિશ્રામ નિશ્ચિતતા આમ બીજી રીતે પણ લઈએ. વિશ્રામ એટલે આરામ, આરામ પણ આરામ શું કરે આરામ ને ભલે ઊંઘ ચડી જાય તો એનાથી વધારે, પણ આ વિશ્રામ એટલે આરામ તો બરોબર ને, રિલેક્સ થઈને. અરે નિશ્ચિત થઈને બધું કામ થઈ ગયું છે ને બધું હવે નિશ્ચિત નિશ્ચિત પણ એમ અહીંયા ધૈર્ય પણ છે, હર્ષ પણ છે અને એ રીતે નિશ્ચિતતા છે. ના આ સાચા વૈદ્ય છે, સાચી દવા આપી છે અને એનું હું સેવન કરું છું, આ એ વિશ્રામ. આ બહુ જ સહજતાના આવા પરિણામો થવા માંડે, ખબર પડી ગઈ. માઇન્ડસ્ટોન પહેલા તો હતું નહોતું, પણ આ માઇન્ડસ્ટોનનું પાટિયું જોયું હવે તો શું થઈ જાય છે, એકદમ એક આખા ભાવમાં ઓલું નહીં તો શું થાય છે, આડો થતું હોય છે, ચંચળતા ને ભય ને આ કેવી વિશ્રામ નિશ્ચિત. અને વિશ્રામ તો બરોબર, વિશ્રામ ક્યારે લે, અહીંયા હર્ષ ધૈર્ય અને વિશ્રામ અથવા તેમની મુદ્રા જોવા. કેમ મુદ્રા જોવા, શ્રીમદજી એટલા માટે લખ્યું અહો સત્પુરુષનો મુદ્રા સ્રત સમાગમ. શું છે, નાની ઉપદેશ ક્યારે આપે, એમની વાણી ખરે ત્યારે. શું મૌન હોય તો જ્યાં મૌનમાં તો, અરે જ્ઞાનીનો મૌન પણ એમની મુખ મુદ્રા પણ એમની ઉદાસીનતા પણ એ આપણને બોધ આપે. લેતા આવડો છું, જેમ ઓલા આંગણા કરીને કરતા હોય છે, શું કરતા હોય ન જોયું, દેરા મુંગાની વાત તો એ સમજી જાય છે. તો એવી રીતે લેતા આવડવું જોઈએ જ્ઞાનીની મુખ મુદ્રામાંથી પણ જે ઉદાસીનતા ઉપેક્ષા વર્તે છે એ જોતા આવડવું જોઈએ. નજર શું છે, હીરાની કિંમત કેટલી હોય, અરે એમાં નથી એ ઝવેરીની આંખમાં નજરોમાં એની કિંમત છે, બહારમાં નથી. એમ અહીંયા આખી વાત કે એ પોતે અહીંયા જાય છે વિશ્રામ કરી, ત્યાંથી પ્રયોજન અર્થે વિશ્રામ કરીને એની મુદ્રા જોવા, મુદ્રા જોઈને પણ. અને બીજી રીતે વિચારે જિનેન્દ્ર દેવની પ્રતિમાના દર્શન કરીએ તો શું છે, એમાં કેટલી વાણી કે શું છે, અને છતાં એનાથી શું ભાવ, ઓહો આવી વિતરાગતા હોય, આવું અકસાય પોણતામાં ઠરી ગયા હોય, બારમાં કોણ કરે છે શું કરે સાહેબ કાંઈ જ નહીં. તો એવી પણ આપણને શું છે ઉપદેશ આપે છે. તો એ મુખ મુદ્રા ઇજાના પ્રયોજન અર્થે વારંવાર વૈદના ઘરે આવ્યા કરે, આમ કહીને શું કીધું, વારંવાર વૈદના, વારંવાર સત્પુરુષનો યોગ સત્સંગ એ કરજે, તારા પરિણામને ટકાવવા. અને આ કાળમાં પરિણામોને ટકાવવા જગતની મોહિની એવી છે, શ્રીમદજી તો આવા શબ્દ ત્યારની વાત છે, અત્યારના તો કઈ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જીવ એકાકાર થઈ જાય છે, એના માટે ટકાવવા માટે એ સત્પુરુષનો જ્ઞાની ધર્માત્માઓનો સત્સંગ નિરંતર, એમના વિરહ હોય તો સાધર્મીઓના, એ ન હોય તો જીનવાણીનો અભ્યાસ કરીને પણ એ કઈ ખબર નહીં. ધંધા પાણીમાં તો શું કરતા હોય, એના ટચમાં એના ઓલા બધાના હોય ને, એના જેના ધંધાને મેગેઝીન કે બધા ઓલા આવતા ને બુકલેટ બધું, તો ત્યાં ઓલવેઝ ઇન ટચ વિથ ને, તો એમ અહીંયા પણ એ કુર્જે અને આટલું કર્યા પછી પણ હવે એનું બહુમાન શુશ્રુષા અને પૂજા કર્યા. ઓલાનું બારમાં હોય કાંઈ કોઈ સારું બનાવ્યું તો આ લે આજે અમારે બનાવ્યું તમને એમ કેવાય એમ આખી ના એમ અહીંયા જ્ઞાની પ્રત્યેની પોતાને બહુમાનની ભાવના એ આવે છે અને એનો વિષય છે. બહુ સરસ આ વેદનું રોગનું આખું બહુ જ વિસ્તારથી લીધું આ રીતે કે આવી રીતે તો તારી રીતે સમજી લેજે કે મારા ઉપકારી પ્રત્યે કેમ કરવાનો હોય આવું વેદ પ્રત્યે આપણે કરતા એ રીતે એનો વિષય.
સબ્જેક્ટ મારી પરિચય સુધી